તારીખ 20/3/1988 પૂજ્યબાઈ શ્રીના વચનામૃત બોલ નંબર 342 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 259.
આત્મા સાથે સંબંધિત છે. પ્રયોજન ભૂત વિષય પોતાનો આત્મા છે. વ્યવહારે એ પ્રયોજનને અનુકૂળ જોઈને દેવગુરુ શાસ્ત્રને બાહ્ય કાર્યોમાં પ્રયોજન કરવામાં આવે છે. એટલે એમ કહ્યું કે અંતરમાં તું તારા આત્મા સાથે પ્રયોજન રાખ, અને બહારમાં દેવ શાસ્ત્ર ગુરુ સાથે. બસ એ સિવાય એમની સાથે તારે શું પ્રયોજન છે? એ સિવાય આ આત્માને બીજા પદાર્થો સાથે કોઈ પણ જાતનું પ્રયોજન નથી. પ્રયોજન ન હોવા છતાં પ્રયોજન માને તો તે માન્યતાની ભૂલ છે. અન્ય પદાર્થો સાથે પ્રયોજન ન હોવા છતાં પ્રયોજન માનીને પરિણામ કરે તો તે પ્રયોજનના વિષયમાં જીવની ભૂલ છે. ખરેખર તો જીવને પોતાના આત્મા સાથે જ પ્રયોજન છે. પરિણામ આત્મામાં અંતરનું ન રહે ત્યારે એ જ આત્માને દર્શાવનારા એવા જે દેવગુરુ અને શાસ્ત્ર તેના પ્રત્યે પ્રયોજનની મુખ્યતાપૂર્વક પ્રયોજનને લક્ષ્યમાં રાખીને જીવના પરિણામ જાય તો ત્યાં સુધી તેને ક્ષમ્ય ગણવામાં આવે છે. વ્યવહાર ગણીને વ્યવહારનું પણ શું સ્થાન છે એ સ્પષ્ટ કરે છે. જે વ્યવહારે સાધનરૂપ કહેવાય છે, વ્યવહારે જે સાધનરૂપ કહેવાય છે અને મોક્ષ માર્ગમાં જેમનું અવલંબન સાધકને આવ્યા વિના રહેતું નથી, સાધક દશા, સાધક દશા અપૂર્ણ દશા હોવાને લીધે, સિદ્ધ દશા નહીં હોવાને લીધે અને અપૂર્ણ દશા હોવાને લીધે જેને બહારના પરિણામ અવશ્ય અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે એવા સાધકને દેવશાસ્ત્ર ગુરુના આલંબનરૂપ શુભ ભાવ આવ્યા વિના રહેતા નથી. જો કે તે પણ પરમાર્થે તો હે છે. બીજા શુભ ભાવનો તો અહીંયા કોઈ ક્લાસ નથી, પણ દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યેના સમર્પણ રૂપ, ભક્તિ રૂપ, બહુમાન રૂપ જે શુભ ભાવો આવે છે તે પણ પરમાર્થે હે છે. તે પણ પોતાનો આશ્રય, પોતાના સ્વરૂપનો આશ્રય કરવા અર્થે એ પરમાર્થ છે. નિજ સ્વરૂપનો આશ્રય લેવો તે પરમાર્થ છે, અને એ પરમાર્થને સિદ્ધ કરવા માટે આનું હેતુ આવે તો જ ત્યાંથી નીકળીને અહીંયા આવે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેથી પણ છૂટીને પરિણામ અંતરનું ક્યારે થાય કે એમાં પણ હેતુ આવે ત્યારે હેતુ ઉત્પન્ન થાય. ત્યારે સ્વરૂપના આશ્રયભૂત પરિણામ કરાવવા અર્થે આ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અથવા વ્યવહારે જેને સાધન કહેવાય છે તેને જો ખરેખર સાધન માને તો તે સાધન નહીં રહેતા તેનું સાધ્ય થઈ જાય છે. આ સાધન સાધ્યની ભૂલ એવી સ્થૂળ સૂક્ષ્મ ભેદે અનેક પ્રકારે એવી એવી ભૂલો છે કે જે મોક્ષ માર્ગે નથી છોડતો એનું કારણ પણ આ જ છે. સાધનની ભૂલ થાય છે તેથી એનું અભિષ્ટ સાધ્ય જેને કહીએ, ઈષ્ટ સાધ્ય કહીએ, એની પ્રાપ્તિ થતી નથી. સાધનની ભૂલ નિયમથી સાધ્યમાં ભૂલ. જગતમાં જેટલા પણ અન્ય મતો પ્રવર્ત્યા છે, આસ્તિક્ય દર્શનો છે, એની પણ સાધનમાં ભૂલ હોવાને લીધે ભલે એ મોક્ષને સ્વીકારતા હોવા છતાં, આત્માને સ્વીકારતા હોવા છતાં એને મોક્ષની પ્રાપ્તિ થતી, કેમ કે સાધનની ભૂલ છે. જૈન દર્શનમાં પણ સાધન બે ભેદે બે પ્રકારે કથન કરવામાં આવ્યું છે. નિશ્ચય સાધન એક પ્રકારે હોવા છતાં કથન એના બે પ્રકારે ચાલ્યા છે, વ્યવહાર રૂપ અને નિશ્ચય રૂપ. વ્યવહાર રૂપ સાધન ઉપચારથી કહેવાયા છે, જે ખરેખર સાધન નથી. પણ જે ખરેખર સાધન નથી એને જ સાધન માનીને ચાલે છે ત્યારે સાધનની ભૂલ થતા સાધ્યની ભૂલ થઈ જાય છે. કેટલાય ભેદ પ્રભેદ છે. કોઈ પણ વિકલ્પ સાધન નથી, કોઈ પણ રાગાણ સાધન નથી, એ વાત તો એને બરાબર સ્પષ્ટ હોવી જોઈએ. કોઈ પણ વિકલ્પ નહીં, કોઈ પણ રાગાંશ એ સાધન નથી, એ વાત તો ચોખ્ખી ચોખ્ખી જ હોવી જોઈએ. એમાં થોડુંક સાધન છે, એમાં કાંઈક છે, એમાં આંગણું છે, અથવા પ્રથમ ભૂમિકાને લીધે મારે કરવા યોગ્ય છે એમ કરતો ઉપાદેયપણામાં એ પણ નથી ને હે પણામાં ઉપાદેય પણ નથી, પરસ્પર વિરુદ્ધ છે. આગળ થાય છે. આ વિષય તો બહુ બહોળો છે, સાધનનો વિષય એટલો બધો બહોળો છે કે જેટલા ભૂલા છે એ આમાં ભૂલ્યા છે. માર્ગ ભૂલ્યા છે એ બધા આમાં જ ભૂલ્યા છે, સાધન સાધ્યમાં જ ભૂલ્યા છે. આ જ ગડબડ થઈ છે. એનો તો પ્રશ્ન જ રહેતો નથી. જેને વ્યવહાર સાધન માં પણ ગડબડ છે એને તો નિશ્ચય સાધન થી ઘણું દૂર પણ વર્તે છે. એ તો નિશ્ચય સાધન થી અત્યંત દૂર છે. ગુરુવાદીને માને છે, ગુરુ છે એને ગુરુ માને છે, અથવા અનિલમાં હોય, કુલિંગમાં હોય, લીલાભાસમાં હોય, એને વંદન નમસ્કાર કરે, કરાવે, એનું મુદે કાંઈ પણ પ્રકાર થાય, અને તો વ્યવહાર સાધનના ઠેકાણા નથી. એ તો વ્યવહાર શ્રદ્ધામાંથી ગયો. એનો કઈ વિચાર કરવાનો અવકાશ નથી, એનો વિચાર કરવો તે સ્થાને છે. પણ જેને સાચા દેવગુરુ શાસ્ત્ર ચોખ્ખા છે એ સિવાય જેને ક્યાંય બીજે બહુમાન આવતું નથી, પ્રશંસા કરવાનો પ્રશ્ન નથી સીધી કે આડકતરી રીતે, એને એમ કહે છે કે એ પણ પરમાર્થે એ છે. ઓલી તો વાત જ કરવાનો સવાલ નથી. આ પણ પરમાર્થે એ છે એમ જયારે આત્માને થાય છે ત્યારે એ આત્મા અંતર્મુખ થઈ શકે છે, નહીતર અંતર્મુખ થઈ શકતો નથી. જેનું આલંબન સાધકને આવ્યા વિના રહેતું નથી એમ કે છે. જેમ કે આ મંદિર બનાવે છે શ્રાવક, પ્રતિમા આદિની સ્થાપના કરે છે, એક પ્રકાર આવ્યા વિના રહેતો નથી. વ્યવહાર પણ નિયત છે અને નિશ્ચય પણ નિયત છે. નિયત એટલે વિતરાગ જૈન પરમેશ્વર જિનેન્દ્ર દેવે એનું સ્વરૂપ ચોક્કસપણે સ્થાપિત કરેલું છે મોક્ષ માર્ગને વિશે, કે નિશ્ચય આવો જ હોય અને વ્યવહાર આવો જ હોય. આમાં જરાક ફેર પડે કે તત્વનું ખૂન થાય છે, એમાં આખું તત્વ જ ચાલ્યું જાય છે, તત્વ જ રહેતું. સાધકમાં સમય દ્રષ્ટિ લેવા, સાધકમાં સમય દ્રષ્ટિ લેવા, અને અહીંયા મોક્ષજીવે જો પોતાનો વિચાર કરવો હોય તો એને પણ નિશ્ચય ભલે પ્રગટ નથી થયો પણ વ્યવહારમાં હજી ગડબડ નથી રહી ને એ વાત એને સાફ રાખવી. જો એની અંદર પણ એ તો એનો બુદ્ધિપૂર્વકનો વિષય છે, એમાં પણ એ જો પોતાને સ્વચ્છતા ન જાળવે, પોતાની મર્યાદા ન જાળવે, તો એ નિશ્ચયની સન્મુખ પણ નહીં થઈ શકે. હા, પણ છતાં એને સાધકની ભૂમિકાને અનુકૂળ થવું પડશે. જો સાધક થવું હશે તો, જો એને સાધક થવું હશે, સાધકનું વર્ણન શું કરવા કરે છે, જ્ઞાન દશાનું વર્ણન શું કરવા કરે છે? મિત્ર તો કાઢી નાખે, અમે ક્યાં જ્ઞાની છીએ, અમને તો જ્ઞાન દશા પ્રગટ નથી થઈ, અમારા માટે આ નકામી વાત છે, એમ છે કઈ એમ નથી. એટલા માટે એ દર્શાવવામાં આવે છે કે એનું અનુકરણ કરે છે, અને ભૂલ થતી હોય તો સુધારે, ન સુધરે તો સુધારવાનો પ્રયત્નવાન રહે. પણ અમે સાધક નથી માટે અમને ભૂલ કરવામાં વાંધો નથી, કે ભૂલ કરવાનો કોઈ અધિકાર છે, એથી તો કાંઈ એને લાભ થવાનો નથી, નુકસાનમાં આગળ વધવાનો પ્રકાર છે. મહિરાજનું વર્ણન પણ એટલા માટે જ આવે છે કે મુનિના સ્વરૂપની ઓળખાણ થાય, પોતાની અધ્યાત્મ ભાવના વિશેષ વિશેષપણે ઉત્તેજિત થાય, અને એ સિવાયના કોઈ મુનિ, આ પ્રકાર સિવાયના બીજા પ્રકારના કોઈ મુનિ હોય એને કર્મ કરાવવા અનુમોદવાથી પોતાનો દોષ થાય છે, એ દોષથી બચી શકે, એનો આદર સત્કાર કરવો કરાવવો, કોઈ કરતા હોય એના પ્રત્યે અનુમોદન રાખવું, એ બધું. એક કોટી તૂટે તો 99 કોટી તૂટી જાય છે. મુનિને સકળ સંયમ છે, એટલે સંપૂર્ણ એને બહારમાં અંતરબાહ્ય છે, એ નિર્ગ્રંથ દશા છે. શ્રાવકને દેશ સંયમ છે, પાંચમા ગુણ સ્થાન વર્તીને, ચતુર્થ ગુણ સ્થાન વર્તીને એથી ઓછો છે. મુમુક્ષુને એને અનુસરવાનો પ્રયત્ન છે, એ દિશામાં જવાનો મુમુક્ષુ છે, એ પ્રયત્નવાન છે. જેને પ્રયાસ ઉપડ્યો છે એવું બધું જાણીને, એવી પ્રાપ્તિને જેનો પ્રયાસ ઉપડ્યો છે, અથવા જેની એવી અંતર્ભાવના, અંતરથી એવી ભાવના ઉપડી છે, એ મુમુક્ષુની કક્ષામાં આવે છે. બાકી સાંભળવા આવે એટલે બધા મુમુક્ષુ થઈ જાય, કે મંડળમાં નામ નોંધાવે એટલે મુમુક્ષુ થઈ જાય, એવું કઈ મુમુક્ષુ પણ નથી. કાં તો એની ભાવના હોય, આત્માર્થી પણ હોય, કાં એનો પ્રયત્ન ચાલતો હોય, તો એ મુમુક્ષુ છે. શું કહે છે કે જેને વ્યવહારે વ્યવહારના પરિણામ આવ્યા આવે છે અનિવાર્યપણે, હે છે તો પણ આવે છે, હે બુદ્ધિએ પણ આવે છે, એને જ્યાં યથાર્થ વ્યવહારની, યોગ્ય વ્યવહારની પણ જ્યાં ખતમણી આ પ્રકારે છે કે હેના ખાતામાં જાય છે, તો પછી અન્ય પદાર્થો કે અશુભ ભાવની તો વાત જ શી, એની તો ચર્ચા કરવાનો પ્રશ્ન રહેતો નથી. વ્યવહાર બહારના પરિણામ, અશુભ પરિણામ કે અન્ય પદાર્થ સાથેના પ્રયોજનની કોઈ ચર્ચા કરવાની રહેતી નથી, વાત કરવાની રહેતી નથી. એની તો વાત જ છે, તેમનાથી તારે શું પ્રયોજન છે કે તારે એનાથી કાંઈ પ્રયોજન નથી. અન્ય પદાર્થ તને સુખનું કારણ નથી, અન્ય પદાર્થ તને દુઃખનું કારણ નથી. અને બીજા વ્યવહાર સિવાય વ્યવહારના પરિણામ પરમાર્થે એ છે, તો બીજા પરિણામ ઉપાદે છે એ વાત પણ કોઈ રીતે સંમત થઈ શકે એવું. પ્રયોજનને ક્યાં કેન્દ્રિત કરવામાં આવે છે એ વિષય ઉપર વાત ચાલે છે. દેવગુરુ શાસ્ત્રમાં પણ આત્માની મુખ્યતા પૂર્વક આટલી વાત લીધી, એમને ઉગે ઉગે દેવગુરુ શાસ્ત્ર તરફ ના કાર્યો કરે એ વાત બિલકુલ નહીં. કોઈ પણ દેવગુરુ શાસ્ત્રનું કાર્ય કરે, એ કાર્ય કરનાર જીવ એના આત્માની મુખ્યતા રાખે છે કે નહીં, આ પહેલી શરત છે. દેવગુરુ શાસ્ત્રના કાર્યો સબ્જેક્ટ ટુ કન્ડિશન કરવાની પરમિશન છે, નહીતર એને પરમિશન આપતા નથી. ગયો આટલી વાત છે, આત્માની મુખ્યતા પૂર્વક પોતાના આત્માની મુખ્યતા રાખીને દેવ શાસ્ત્ર ગુરુનું આલંબન સાધકને આવે છે. દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના પરિણામ થાય છે, એ બુદ્ધિ એ થાય છે. આત્માની મુખ્યતાપૂર્વક થાય છે એનો બીજો અર્થ એ છે કે એક બાજુના એ બાજુના પરિણામને પ્રવૃત્તિ હોવા છતાં એની મુખ્યતા નથી. આ સીધી વાત છે,
બરાબર.
એની મુખ્યતા નથી, એની ગૌણતા છે. એની મુખ્યતા છે આત્માની મુખ્યતામાં પોતાનો આત્મત્યાર અંતર્મુખ થવાનો પ્રયત્ન મુખ્ય રહેવો જોઈએ, એનું લક્ષ્ય મુખ્ય રહેવું જોઈએ, એની શ્રદ્ધા થાય એ વાત મુખ્ય થવી જોઈએ, અથવા શ્રદ્ધા હોવી જોઈએ. અને કેમ અંતર્મુખ થવાય એ જ વાત એને મુખ્ય હોવી જોઈએ. નહીતર દેવગુરુ શાસ્ત્રના પરિણામ કરવાને બહેને એટલો લપટાઈ જશે, એટલો બહાર જશે, એનું પણ કોઈ માપ રહેશે. આત્માની મુખ્યતા પૂર્વક દેવ શાસ્ત્ર ગુરુનું આલંબન સાધકને આવે છે. હવે અહીંયા આ વાત રહી, પ્રશ્ન હતો ને નિમિત્તનો વિવેક કરવો, પણ આ ઉપાદાનની મુખ્યતા રાખીને વાત છે, અથવા જેને ઉપાદાનની મુખ્યતા છે એને જ નિમિત્તનો વિવેક યથાર્થ રીતે થઈ શકે છે. ઉપાદાનની મુખ્યતા વગર નિમિત્તનો વિવેક યથાર્થ પ્રકારે આવી શકે નહીં. આ સીધી વાત છે. તો ત્યાં તો પ્રકરણ શું ચાલ્યું છે, કોને સાંભળવું કોને નહીં સાંભળવું, એમ કરી મોક્ષમાં પ્રકાશક વિશે બોલ ચાલ્યા છે. પરમાગમ સારમાં 831 લગભગ છે. જેની તેની પાસે ધર્મ સાંભળવો તેના પાત્રતા પણ નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી, પણ સમયસર સંભળાવે તો સમયસર તો સાંભળવું કે નહીં સાંભળવું એ પ્રશ્ન ઉપસ્થિત થતો
નથી.
જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સાંભળનાર કરતા સાંભળનારની પાત્રતા ઓછી અને હલકી છે એમ પોતાની હલકી યોગ્યતા પ્રસિદ્ધ કરે છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે, કેમ કે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા અને શ્રદ્ધાને અનુમોદનારા છે. જો એ યોગ્યતા વગરનો વક્તા છે ને એને સાંભળવા જાય તો એની ઊંધી શ્રદ્ધાને અનુમોદન આપે છે. અનુમોદનમાં કેવી ભૂલ થાય છે? સિદ્ધોમાં પરિણામ નથી કરતો કે હું આની શ્રદ્ધાને અનુમોદો. એની માન્યતા ઊંધી હોય તો ભલે સારી વાત છે એમ નથી, પણ એની પ્રવૃત્તિમાં સહકાર આપે છે. એ વક્તા છે ને શ્રોતા થઈને બેસે છે તો એનું અનુમોદન પહોંચી જાય છે એમ કે છે. અનુમોદન બહુ સૂક્ષ્મ છે. કરે કરાવે અને અનુમોદે તે ત્રણેયનું ફળ એક જ છે. જેટલા દોષ ઓલા કરે એ બધા એને એના અનુમોદનામાં ચોંટી જાય. એ બધી વાતો મોક્ષ માર્ગ પ્રકાશકમાં ટોડરમલજી એ બહુ સરસ કરી છે. એના ઉપર આ બધા ગુરુદેવના પ્રવચન ગુરુ શાસ્ત્ર ની વિરાધના કરતો હોય, સત્પુરુષ ની વિરાધના કરતા હોય, સત્પુરુષ થી વિમુખ હોય તો એને સાંભળવા હોય તો એને સાંભળવામાં દોષ લાગી જાય. જેટલી એ વિરાધના કરે એ વિરાધના ને સિદ્ધિ લાગુ થઈ જાય. આ પરિસ્થિતિ થાય છે. ગંભીર વિષય છે. 840 નંબર નો બોલ છે. નાજુક પરિસ્થિતિ થઈ ગઈ છે, સંભાળ વાજી નું છે, ત્યારે પાણીનું એક ટીપું દેવું હોય તો વિચાર કરવો પડે એમ છે. એમ કે વરણ નજીક જોવે તો અનંત જન્મ સવાલ છે. નિશ્ચયમાં તો ભૂલો છે પણ વ્યવહારમાં ભૂલે તો નિશ્ચયથી બહુ દૂર ચાલ્યો જાય. આ પરિસ્થિતિ તપાસવું પડે ગમે ત્યાં સાંભળવા ન બેસી જવાય. સામાન્ય મુમુક્ષુ કે વિશેષ મુમુક્ષુ? મુમુક્ષુ પહેલી એને પરીક્ષા બુદ્ધિ હોવી જોઈએ. આત્માની વાત કરે છે કે જૈનની વાત કરે છે? એટલે જય નારાયણ કરવા બેસી જાય એ માર્ગ નથી. આ ભલે આવી કરે કે તેવી કરે જેવી કરે એવી એનું અંતરંગ તપાસે. જો એને સાંભળવાનો ભાવ થાય કે આ વાત સારી કરે છે તો એનું અંતરંગ તપાસે, એના પેટમાં ઉતરી જાય. બરાબર પરીક્ષા કરે, ભલે જાહેરમાં ન કરે તો એને ઘરે જઈને પૂછી લઈએ ભાઈ આમાં શું છે, આ તમે શું માનો છો, આમ કેમ, આમ કેમ, શું વિચારો છો તમે આ બાબતમાં, શું વિચારો છો? ઘેર લાગે એટલે વાત પૂરી થઈ ગઈ. મહેમાન હિંમત શું? પોતાના આત્મા માટે કામ કરવું છે. પોતાના દોષ નિર્દોષતાનો સવાલ છે ભાઈ. ખીસું કોઈ કાપે તો શરમ રાખે છે? તમારો ખીસું કોઈ બ્લેડ લઈને કાપવા આવે, ભલે સુટેડ બુટેડ હોય માણસ, સજ્જન દેખાય એવો કપડાં બહુ સારા પહેર્યા હોય, પણ કાતર રાખીને ફરતો હોય તો તમે ભલે બેહો મારી પડશે, બેહો નાના બેસો લે જગ્યા કરી દો તમને એમ કરે. બસમાં ને ટ્રેનમાં જોવે કે આના હાથમાં તો છરી છે કે કાતર છે, એને દેખાવ પર કઈ શરમ રાખે, નુકસાન થઈ જશે. તો આ એને પ્રત્યક્ષ દેખાવું જોઈએ કે આ મારા આત્માને નુકસાન થાય છે, મારા ભવનનો આમાં સવાલ છે, મારા સમૃદ્ધ મિથ્યા તારે આને સંબંધ છે, મારા જ્ઞાન જ્ઞાન સાથે સંબંધ છે. આ કોઈ સાધારણ નુકસાન નથી. એક ગમનો વિષય નથી, ભૂલો તો આનંદ બહુ બધી પત્તો નહીં લાગે એવો વિષય છે. એમાં કોઈ વિષય શરમ રાખવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. ભલે ગમે એની ગુણ, ગમે એની આબરૂ હોય, એની આબરૂ અને એના ઉદય સાથે સંબંધ. મારે તો મારા આત્મા હિત, આત્માના હિત ને હિત સાથે સંબંધ છે, એ સ્પષ્ટ હોવું જોઈએ. સંસાર ચાતુરી નો ચતુર છે આજે, અહીંયા મૂંઢતા કરે છે એમાં લખેલો છે. ખરી વાત તો એ છે, સંસારમાં તો ઘણી ચતુરાઈ કરે છે. સંસારની જે ચતુરાઈ કરે છે એ બધા રખડવાના લક્ષણ છે, એ બાકી આત્માનો હિત નથી. હવે આ તો સંપ્રદાય છોડીને શું કરવા આવ્યા, કોઈ વિષય શરમ રાખવા આવ્યા? તો ત્યાં ઘણા મોટા મોટા આબરૂદાર હતા સંપ્રદાયમાં, ત્યાં બધી જગ્યાએ હોય છે, કહેવાતા સંત મહાત્મા ગુરુ ભગવાન કહેવાય, દેવ કહેવાય, બધું ત્યાં હોય છે બધામાં. ત્યાંથી છોડીને શું કરવા એમ? એક સાચું છે, એક સત્ય છે, એ જ મારે જોઈએ. સત્ય સિવાય મારે કાંઈ ન ખપે, ગમે તે હોય તે સત્ય સિવાય મારે ન ખપે. આટલી જો અંદર અંદરમાં તૈયારી ન હોય તો એ મોક્ષનું પાત્ર નથી. આગળની કોઈ સવાલ નથી, મોક્ષની પાત્રતા એનામાં. આત્માની મુખ્યતા પૂર્વક દેવ શાસ્ત્ર ગુરુનું આલંબન સાધકને આવે છે. મૂળાશ્રી પદ્મ પ્રભુધારી દેવે પણ કહ્યું છે કે હે જિનેન્દ્ર, હું ગમે તે સ્થળે હો પણ ફરી ફરીને આપના પાદ પંકજની ભક્તિ હો. આવા ભાવ સાધક દશામાં આવે છે. પદ્મપ્રભુધારી દેવનો અહીંયા દ્રષ્ટાંત લીધું છે વાંચન કરતા કરતા. પદ્મપ્રભુધારી દેવે નિશ્ચયની ખૂબ જ ઉગ્ર વાતો કરે છે, નિયમ સાથે અંદરજી ટીકા કરે છે. ભગવાન કુમકુંબાચાર્ય તો સ્વરૂપ ભાવના અર્થે નિયમ સાર રહેશું, પણ એ સ્વરૂપની ભાવના ના સૂત્રો વાંચીને મુનિરાજ ને મસ્તી ચડે છે. એટલી બધી મસ્તી ચડે છે તો એમ કે દ્રવ્ય પર્યાય નો વિચાર પણ અનાવશ્યક છે. આવશ્યક નો અધિકાર ચાલ્યો, નિશ્ચય આવશ્યક. તો કે દ્રવ્ય પર્યાય નો વિચાર કરવો, આત્માના આત્માના દ્રવ્ય પર્યાય નો વિચાર કરવો તે આવશ્યક નથી, અનાવશ્યક છે. એ જીવ પરવશ છે, એ સ્વર્વશ નથી પણ એ જીવ પરવશ પડ્યો છે. દ્રવગુણ પર્યાયનો વિચાર કરનાર આત્માના દ્રવગુણ પર્યાયનો વિચાર કરનાર પરવશ છે. બીજા સ્વભાવ તો બધા એની હેઠળના છે. શું કે આત્માના પર પ્રભુતા નામનો ગુણ છે, આત્માના વિભુતા નામનો ગુણ છે. પ્રભુતા હોવાથી એ પરમેશ્વર છે, પ્રભુ છે. વિભુતા હોવાથી એ વિભુ છે, સ્વયંભૂ છે. એનો વિચાર કરનાર પરવશ છે, એ સ્વર્વશ નથી. એ બધું ઉગ્ર વાતો કરે છે. એ જ મુનિરાજે ચાલતા 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 એવી વાતો કરતા કરતા જિનેન્દ્રની ભક્તિ પણ એવી જ કરી છે. બે વાત ઉગ્રપણે કરી છે, ભક્તિની વાત એ ઉગ્રતાથી તીખી કરી છે અને નિશ્ચયની વાત પણ એવી જ તીખી કરી છે. આવો એક કુદરતી નિયમ છે કે જેનું વીર્ય અંદરમાં જોરથી જાય છે એના વિકલ્પમાં પણ બહારમાં એવું જોર દેખાય. કેમ કે વીર્યનું ક્ષોભ તો ત્યાં પણ વર્તે છે. બે દ્રષ્ટાંત છે આપણી પાસે, આવા જે સાહિત્ય ઉપલબ્ધ છે એમાં આવા બે દ્રષ્ટાંત છે. એક પદ્મ પ્રભુધારી દેવનો દ્રષ્ટાંત છે કે નિશ્ચય દ્રષ્ટિનો વિષય આવે ત્યારે એટલા ઉગ્રતાથી વાત કરે કે ક્ષાયિક ભાવને પરદ્રવ્યમ પ્રભાવમ હે એમ કહીને એને અગોચર છે. આ માનવ સ્વરૂપ એને અગોચર છે, અગોચર છે. ગુરુદેવની ભક્તિનો એમને ઉદય વર્ત્યા છે તો એટલી ગુરુદેવની ભક્તિ કરી છે કે મારા માટે તો અનંત તીર્થંકરો તે અધિક છે. એક તીર્થંકરની શું વાત કરી, એ બે એવા દ્રષ્ટાંત છે કે જ્યાં નિશ્ચય ઉગ્ર ત્યાં ભક્તિ પણ ઉગ્ર, આ એનું લક્ષણ છે. એટલે એ જીવ રહેવાના નિશ્ચયાભાસમાં જતો નથી, એનો પુરાવો છે. આટલી બધી નિશ્ચયની વાત કરનાર પ્રત્યે શંકા ઉત્પન્ન થવાનો સંભવ છે કે કદાચ નિશ્ચયાભાસમાં તો આ બધું તોડફોડ નહીં થતી હોય ને? તો કે નથી થતી, એની ભક્તિ જોઈ લ્યો, આ ભક્તિનું પાસું જોઈ લ્યો. એ ભક્તિનું પાસું પણ એવું જ આવ્યું છે, એ નિશ્ચયાભાસ હોય તો એ પ્રકારની ભક્તિ આવે નહીં. નિશ્ચયાભાસીનું લક્ષણ એ છે એ ભક્તિ આદિના પરિણામમાં શુષ્ક થઈ જાય છે અને એ શુષ્ક જ્ઞાનની જેમ પ્રવર્તે છે, એને ભક્તિનો આપણું હોતું નથી. આત્માની મુખ્યતા પૂર્વક દેવગુરુ શાસ્ત્રનું અવલંબન વર્તતું નથી, આ શરત એને તોડી છે. નિશ્ચયની મુખ્યતા એટલે નિશ્ચય સ્વરૂપે જે પોતાનો આત્મા, એની મુખ્યતા, એને નિશ્ચયની મુખ્યતા કહેવામાં આવે છે. નિશ્ચય મૂળ સ્વરૂપે જે પોતાનો આત્મા પરમેશ્વર પદ, એની મુખ્યતા એને નિશ્ચયની મુખ્યતા કહે છે. જો એ છૂટી જાય તો એ તો બધા દુનિયા આખી કરે છે, જગત આખા સંપ્રદાયમાં શું કરે છે કે આત્માની મુખ્યતા છે નહીં, દેવગુરુ શાસ્ત્રની પાછળ લાગી પડ્યા છે, એનો તો કાંઈ અર્થ નથી. અર્પણતા કરે છે, મંદિરો બંધાવે છે, શાસ્ત્રો છપાવે છે, બધું પણ ધર્મ કાર્યો જે કહેવાય છે બધા કરે છે દેવગુરુ શાસ્ત્ર ના, તો એ કઈ ને આત્માને કઈ લાભ નું કારણ થતા નથી. એકાંતે રાગમાં એ ચાલ્યો જાય છે, રાગની ઉપાધિતામાં એ માર્ગ ભૂલે છે, એમ અન્ય મટીને શુભ ભાવથી ધર્મ થવાનો અભિપ્રાય છે, એમ આ જીવને પણ શુભ ભાવથી ધર્મ થવાનો અભિપ્રાય વર્તે છે. એની સાધનમાં ભૂલ છે, એને ભૂલ છે, એની સાધનમાં પણ એની ભૂલ છે.
સાચો મોક્ષ હોય,
બચાવ કરવાનો ભાવ આવ્યા વગર રહેતો નથી, કે સીધી વાત છે. 723 બોલે છે ગુરુદેવ, 723 છે કે ત્યાં એ મધ્યસ્થ થઈને શાંત થઈને રહેતો નથી. એ પ્રકારે તો જે પ્રશસ્ત રાગ છે એ પ્રશસ્ત દ્વેષ સહિત હોય છે, એ પ્રશસ્ત નામનો દ્વેષ છે. પ્રશસ્ત રાગ છે, પ્રશસ્ત દ્વેષ સહિત હોય છે, એટલે હોય જ છે, ના એવું બનતું નથી. કૃત્રિમતાથી કરવાનો પ્રશ્ન નથી, થઈ જ જાય એને, એને થઈ જ જાય. પણ ક્યાંથી મધ્યસ્થ રહે, થઈ જ જાય એને, ત્યાં વગર રહે નહીં, સીધી વાત છે. ત્યાં દ્રષ્ટાંત આપ્યો છે, કોઈ એમ કે પોતાની માતાને છેડતી કરે તો મધ્યસ્થ રહે છે
નહીં,
નથી રહી શકતો. કોઈ પોતાની માતાને આવ ચડાવે તો મધ્યસ્થ રહે છે કે નથી રહેતો? જે જન્માની છે, જે સર્વજ્ઞદેવ છે, પોતાનો ગુરુ છે, કોઈ વિરોધ કરે છે, એને કોઈ પરીક્ષા આપે છે, કોઈ ઉત્સર્ગ કરે છે, એવું કઈ થાય તો એને પ્રશસ્ત દોષ આવ્યા વિના રહેતો નથી. હા, તો એ મીઠા દ્રષ્ટિ છે, જુઠ્ઠો છે, એ બધી વાત બીજી છે કે એને મુમુક્ષુતા કે સાધકતા હોતી નથી. એ તો કુદરતી વસ્તુ છે, ત્યાં થઈ જ જાય, થયા વિના રહે એ તો દ્રષ્ટાંત આવી. જો પ્રશસ્ત રાગ હોય તો પ્રશસ્ત દ્વેષ નહીં. એક સિક્કાની બે બાજુ જેવી ચીજ છે, સિક્કાની બીજી બાજુ છે. સાથોમાં તો ત્યાં સુધી દ્રષ્ટાંત આવે છે કે કોઈ મુરાજ હોય અને સિંહ કેટલી જ પ્રાણી છે, વિખોચ્યો છે, એને ખબર નથી કે આ મુનિ છે કે સાધક છે. એને તો કોઈ પણ મનુષ્ય પ્રાણી જો મળે ભૂખ લાગે તો એને મારીને ખાઈ જાય. તો જો એને એના પ્રત્યે દોડતો જોવે અને અહીંયા કોઈ સમય દ્રષ્ટિ હોય, એની પાસે તરવાર હોય તો તરવારથી એને મારે, સિંહને મારે, સિંહનું પૂંજન એનો ઘાત થઈ જાય. મુનિરાજ ને બચાવવા જતા સિંહની પંચેન્દ્રિય નો ઘાત થઈ જાય, એનો દોષ નથી, એનો એને મારવાનો દોષ નથી, ધર્મ ને બચાવવાનો એનો ભાવ છે. એ પ્રકાર સાધક ને લીધો છે, ચતુર્થ દુષ્કાન વર્તી સાધક સમૂહ દ્રષ્ટિ ને લીધો છે. શુભ ભાવના બંધાય, શુભ ભાવના બંધાય, કર્મ તો બંધાય, કારણ કે કોઈ પરિણામ નિષ્ફળ નથી, પરિણામ માત્ર સફળ છે, કોઈ પરિણામ નિષ્ફળ નથી. ચાહે સંસારનું હો ચાહે મોક્ષનું હો, મોક્ષનું મોક્ષને અર્થે સફળ છે, શુભાશુભ સંસાર અર્થે સફળ છે. તો સંસાર અર્થમાં જે બે વિભાગ છે, શુભ ને અશુભ, અહીંયા એને શુભ બંધાય છે, અશુભ નથી બંધાતું. પ્રશસ્ત દ્વેષ છે એ શુભબંધનું કારણ છે, પ્રશસ્ત રાગ પણ શુભબંધનું કારણ છે, અને પ્રશસ્ત દ્વેષ પણ શુભબંધનું કારણ છે. દ્વેષને અશુભ બંધનું કારણ કયું છે, પણ અહીંયા એ પ્રશસ્ત પ્રકારનું હોવાથી એને શુભબંધનું કારણ, એને પ્રશસ્ત વિશેષણ લગાડ્યું છે. પ્રશસ્ત દ્વેષ બે પ્રકારના છે, એક સ્વ પ્રત્યય અને એક પર પ્રત્યય. પર પ્રત્યયમાં દેવગુરુ શાસ્ત્ર અને સત્પુરુષ આવે છે, અને સ્વ પ્રત્યયમાં પોતાનો આત્મા આવે છે. પોતાના આત્માને દોષ થાય તો એની નિંદા ગ્રહ કરે, એનો ખેદ થાય, એને કે અરે આત્મા હજી તને શું રસ થયા, અરે આત્મા હજી તને આમાં સુખ બુદ્ધિ શું પડે છે, હજી તારે આમાંથી તારે પર પદાર્થમાંથી સુખ લેવું છે, હજી તારે અનુકૂળતામાંથી સુખ લેવું છે, હજી તારે શરીરની સાતામાંથી સુખ લેવું છે, તમે હજી શું થઈ રહ્યું છે, એમ પોતાને નિંદે તો એ પણ એનો પ્રશસ્ત દ્વેષ છે, ખેદના પરિણામ છે, દ્વેષના પરિણામ છે. બંધ કયો પડે એનાથી? શુભ બંધ પડે છે. અશુભ બંધ નથી પડતો પણ એનાથી શુભ બંધ પડે છે. પ્રશસ્ત દ્વેષ પ્રશસ્ત રાગ બંને શુભ બંધનું કારણ છે. તીવ્ર કસાય ને મંદ કસાય ને સમજવો અઘરો છે. પણ છતાં અહીંયા શુભ બંધ પડે છે, એને એમ નથી કે હું ગમે તેને મારું છું, એને એમ છે કે આ મુનિરાજ છે એ બચી જવા જઈએ. મુનિરાજમાં ધર્મ છે અને ધર્મ જીવંત રહેવો જોઈએ. કોના ભોગે જીવંત રહેવો જોઈએ કે મારા પ્રાણના ભોગે પણ જીવંત રહેવો જોઈએ. એને ખબર છે સિંહ છે, હું ફેલ જઈશ તો મને મારે ખાવાના છે, એને ખબર નથી. મારો જ્યાં ખા ખાલી ગયો તો હું તો હું મારા ઉપર જ છે, મુનિરાજને પહેલા નહીં મળ્યો, પહેલા એ મને પકડશે, કેમ કે મુનિરાજ તો શાંત છે, હું એનો સામનો કરું છું, એને ખબર નથી. પોતાના પ્રાણના ભોગે એ સાહસ કરે છે, એ શુદ્ધ છે. એ બધું વિચારથી મંથનથી સમજવા જેવું વિષય છે. શું કહે છે કે એ જીવેન્દ્ર હું ગમે તે સ્થળે હોઉં, એમ કે અહીંયા અહીંયા તો આયુષ્ય પૂરું થશે પણ હજી સર્વજ્ઞ પદની પ્રાપ્તિ સંભવ નથી. આ આયુષ્ય પર્યંત પંચમ કાળે જન્મા છે, આ ક્ષેત્રમાં છે, દેવલોકમાં જશે નહીં, દેવગતમાં અનેક પ્રકારના પૌગલિક વૈભવ ઠાઠ માઠશે, ગમે તે પ્રકાર હો, ગમે તે ક્ષેત્ર હો, મને ફરી ફરીને આપના પાદ પંકજની ભક્તિ. આજે સમયસરમાં દેવ આવે છે, અસંખ્ય દેવો આવે છે, લાખો કરોડોની અસંખ્ય દેવો આવે છે, કે જ્યાં તો અતિશય છે ને ક્ષેત્ર. તો એમાં સમય દ્રષ્ટિ દેવોની દેવ છે, એમાં તો કેટલા મુનિપદમાં થયું છે એવા દેવો છે, કેમ કે એને મુનિપદમાં એ ધ્યાન ના ભાવે છે. હું ગમે ત્યાં હો, મને આપનું સાનિધ્ય હજો એ ભાવના એને આવેલી છે, તો દેવ લોકમાં આવી ગયા છે ને પાછા ત્યાં જાય છે. ભાવનાનું ફળ આવે છે ને, દેવલોકમાં એનો પરિપાક આવે છે, તે ભૂતકાળના મુનિઓ હોય છે એની અંદર. તો ભાવની સંતો થયેલા હોય છે, એ પાછા દેવલોકમાં હોય છે, એ પાછા સમોસરની અંદર ફરી ફરીને આવે છે. ગમે તે સ્થળે હોય પણ ફરી ફરીને આપણા પાદ પંકજની ભક્તિ હો, આવા ભાવ સાધક દશામાં આવે છે. આવા ભાવ સાધક દશામાં આવે છે, એ ભક્તિના ભાવ આવે આવે ને આવે છે. કેમ કે એને રાગનો સદભાવ છે, તો રાગ કોઈને કોઈ પણ પ્રકારનો થવાનો, એમાં આ પ્રકારનો રાગ એને આવ્યા વગર રહેતો નથી. કોઈ એમ કહે કે આવો રાગ ના આવવો જોઈએ, તો એ પણ વસ્તુના સ્વરૂપને કે માર્ગને પરિસ્થિતિને એ સમજાવતું નથી. આવા ભાવ સાધન દિશામાં આવે છે અને સાથે સાથે આવે છે એટલે એના ઉપર જોગલિંગ નથી, આવે છે એટલે એના ઉપર મુખ્યતા નથી. એ જાણવાનો વિષય છે કે આવ્યા વિના રહેતા નથી, એ જાણવાનો વિષય છે. સાથે સાથે આત્માની મુખ્યતા તો સતત રહ્યા જ કરે છે, એ તો સાથે સાથે છે છે ને, આત્માની મુખ્યતા જ વર્તે છે. ખરેખર તો દેવગુરુ શાસ્ત્ર પ્રત્યે તો પોતાના પુરુષાર્થની કચાસને લઈને જવાનું થાય છે, જવાનો અભિપ્રાય નથી. પોતાનો પુરુષાર્થ અપૂર્ણ છે, પોતાની અશક્તિ છે, એ અશક્તિની પોતાને દુઃખ છે, એ શક્તિનું પોતાને નિંદા થાય છે, ગરા થાય છે, અરે મારે પૂર્ણ થવાનું છે, આવું અંદરમાં પરિપૂર્ણ તત્વ અને મારી અવસ્થા હજી એને છોડીને બીજે જાય. મિત્રાદી દેવગુરુ શાસ્ત્ર તો લેતા દેતા નથી, મારે તો મારામાં રહેવું ઇષ્ટ છે, છતાં બહાર ચાલી જવાય છે, એ વાત એને એના અભિપ્રાયને અનુકૂળ નથી. પણ રાગની દશામાં રાગ આવે તો આવો હોય, અને આવો ન હોય તો એની મર્યાદા છૂટી જાય, મર્યાદા છૂટી જાય તો નિશ્ચય રહે નહીં, નિશ્ચય છૂટી જાય. એટલે વ્યવહાર છે એ બાહ્ય પરિણામોની મર્યાદિત પરિસ્થિતિ કયા કયા ગુણ સ્થાને કેવી હોય છે એ સૂચવનારો એક વિભાગ છે, એને વ્યવહારનો વિષય કહેવામાં આવે છે. એ રીતે બતાવવા, એની મર્યાદા છોડે તો એ વ્યવહાર થઈ ગયો, વ્યવહાર થઈ ગયો એ નિશ્ચય થઈ ગયો. ગુરુદેવ શ્રી કહેતા કે અત્યારે સંપ્રદાયમાં દિગંબર મુનિ છે, એને કેમ દિગંબર મુનિ મુનિરાજ તરીકે ગુરુપદ તરીકે કેમ સ્વીકારતા નથી, કે વ્યવહારથી બહાર જવામાં આવે છે એટલે નિશ્ચયનો વિષય તપાસવાનો રહેતો નથી. વ્યવહારથી બહાર ચોખ્ખો કરીને આહાર લઈએ, ચોખ્ખો એટલે મૂળ શબ્દ છે, આપણે ત્યાં રસોડું એને કહે છે, રસોડું એનું ગુજરાતી ચોખ્ખું રસોડું છે, ચોખ્ખો એટલે રસોડું. એના નિમિત્તે રસોડું માનવામાં આવે એ ઉદ્દેશિક આહાર થાય, અને ઉદ્દેશિક આહાર તો શ્વેતાંબરની આજ્ઞામાં પણ લેવાનો નિષેધ છે. દિગંબરનો તો પ્રશ્ન જ નથી, પણ જે દિગંબરમાંથી છૂટા પડ્યા એને એ વાત તો રાખી છે કે ઉદ્દેશિક આહાર ભૂલી ન લેવાય, તો એ લોકો તો લે છે, પણ આ લોકો પણ ઉદ્દેશિક આહાર લે છે, તો એનો વ્યવહાર ભ્રષ્ટ જોયા તો નિશ્ચયનો પ્રશ્ન ઉપસ્થિત થયો. નિશ્ચયનો તપાસવાનો, નિશ્ચયની ચર્ચા કરવાનો, એનું જ્ઞાન શું છે, એની શ્રદ્ધા શું છે, એ તપાસવાનો પ્રશ્ન નથી. ત્યાંથી મૂકી દીધી વાત, એટલે વ્યવહાર છે એ અહીંયા પ્રયોજનમાં ક્યાં સાબિત થયો? કે પ્રયોજનમાં ત્યાં સાબિત થયો કે વ્યવહારની મર્યાદામાં વ્યવહાર છે, તો હવે એના નિશ્ચયની તપાસ કરીએ. પ્રવચન સારમાં એ અધિકાર ચાલ્યો છે પાછળનો સમયની યોગ ચક્ચુલિકા, કે જો મૂળાદ પંચ મહાવ્રત સમિતિ વૃત્તિ 28 મૂળનું શુદ્ધ પાળતા દેખાય તો એનો નવજા ભક્તિથી આદર સત્કાર કરીને આહાર દાન દેવું, પરંતુ એનો ઉપદેશ સાંભળતા પહેલા અથવા સાંભળતી વખતે એ દ્રવ્યલિંગી છે કે ભાવલિંગી અને પ્રસિદ્ધ છે પ્રગટ છે એનો નિર્ણય કરવો, અને જો એને ભાવલિંગી ન હોય અને દ્રવ્યલિંગી હોય શુદ્ધ વ્યવહારવાળા તો પણ એનો ઉપદેશ ન સાંભળવો, એનો સંગ છોડી દેવો, એનું વિધાન છે. પણ ત્યાગી છે ને, ચોખ્ખા ત્યાગી છે ને, કે ચોખ્ખા ત્યાગી હોય તો એને, તો જે ચોખ્ખા ત્યાગી નથી એના તો શ્રદ્ધા જ્ઞાનના ઠેકાણા હોય જ નહીં, એનો ઉપદેશ સાંભળવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી કે એ પાઠ ઉપર બેસે અને એને સાંભળવા બેસવું એ વાતો નથી. દેશકાળ અનુસાર ઠેકડા ક્યાં રૂપિયામાં કોઈ ચલાવતું નથી, રૂપિયાની જગ્યાએ ઠીકરા ચાલતા નથી, દેશકાળ અનુસાર કાંઈ શેરો બીજી રીતે થતો નથી, બીજી રીતે થાય છે શેરો, દેશકાળ અનુસાર ધર્મ એક જ રીતે થાય છે, વ્યવહારથી અને નિશ્ચયથી જે સર્વજ્ઞ દેવે જે વાત નિશ્ચિત કરી એ દેશકાળના બહાને એ આજ્ઞા ઉપર પગ મૂકવાનો કોઈને આ જગતમાં અધિકાર નથી. સર્વજ્ઞદેવથી કોઈ મોટો નથી, સર્વજ્ઞદેવથી કોઈ મહાન નથી, સર્વજ્ઞદેવથી કોઈ આગળ નથી, એની આજ્ઞા તોડવાનો કોઈને પરમિશન નથી. મારે દિગંબર ભાઈઓ સાથે ચર્ચા કરવાનો પ્રસંગ થાય છે તો બધા દેશકાળ અનુસાર આ મુનિને માની લો ને, અત્યારે સાચા મુનિ ક્યાં મળવાના હતા ભાઈ? દેશકાળ ફરી જાય તો કઈ બતક હોય બગલો હોય એને કઈ હંસ માની લેવાય નહીં, આ દલીલ કરી છે ટોલર ની લીધે, આ દલીલ કરી છે મોક્ષ માર્ગ પ્રકાશનમાં કે ભાઈ તું દેશકાળ ફરી જાય તો તું કઈ બગલાને હંસ માનીશ? બગલાને બગલો જ માનતો, કેમ કે એ નાખવાનો આહાર ખાય છે, આ સાચા મૃત્યુનો આહાર કરે છે. ભાવલિંગી સંત અંદરના અમૃત પીએ છે, આ ઝેરના પ્યાલા પીએ છે, તો એને ક્યાં માનીશ? દેશકાળ ફરી ગયો એટલે ન દેખાતા હોય તો નથી એમ એમ જાણવું જોઈએ, ન દેખાતા હોય તો ફોટાને સાચા વાળી દેવાય. પ્રમાણિક વેપારી નથી બજારમાં અત્યારે, અપ્રમાણિક છે, લઈ લેવાનું ભાઈ છેતરાઈ જાવ ને, આપણે બધા અપ્રમાણિક જ છે, છેતરાઈ જાવ ને એમ કરીને નોટોના બંડલ આપી દે છે, કોઈ પૂરેપૂરી પરીક્ષા કરે પોતાની શક્તિ હોય ત્યાં સુધી ને ન છેતરાય ત્યાં સુધીનો પૂરો પ્રયત્ન કરે, એમને પૈસા આપી દે છે તો પૈસાની અંદર તો એને છેતરાવું નથી, આત્માના છેતરાવું છે. હે, અત્યારે અપ્રમાણિકતા બહુ વધી ગઈ છે જગતમાં. એવી રીતે પોતાના આત્માને નુકસાન થાય, જે ન હોય એને માને તો પોતાના આત્માને નુકસાન થાય, એને તો થોડું સહી થશે પણ તમે પેલું નુકસાન થશે, તારે તારો વિચાર કરવાનો છે પોતાના લાભ નુકસાન થાય છે કે
નહીં.
સનાતન ધર્મ ના કહેવાય, એ વિશેષણ ઉડાડી દેવું છે, તો એમ એમ કેવું જોઈએ કે દેશકાળ અનુસાર સગવડતા પ્રમાણે ધર્મ કરવો, આ સનાતન ધર્મ નથી પણ સગવડિયો ધર્મ છે અમારો, તો સગવડ પ્રમાણે અમે કરીએ, એવું ક્યાંય સિદ્ધાંતની અંદર સગવડ વાય નહીં. દિગંબરો સાથે ચર્ચા કરવાનો વિષય આવે ત્યારે તો મારે એમ દલીલ કરવી પડે છે કે ભાઈ આ દલીલથી દિગંબરમાંથી સિતંબર પ્રગટ થયા, સિતંબર ક્યાંથી પ્રગટ થયો? બહાર દુકાળ પડ્યો, દેશકાળ ફર્યો તો એમ કહ્યું ભાઈ દેશકાળ અનુસાર થોડુંક ચલાવો, આ એમાંથી સિતંબર થયા. હવે તમે જે દલીલ આપતા હોય તો ખરેખર તો દિગંબરના લેબાસમાં તમે અંદરમાં સિતંબર છો, બીજું કઈ નથી, અને બીજી વાત એ છે કે ભગવાનની આજ્ઞા ઉપર પગ મૂકવાનું લાયસન્સ કોઈની પાસે હોય તો મંચાવો મને, કે ભાઈ તને વાંધો નથી તો ભગવાનની આજ્ઞા ઉપર પગ દઈને હાલ, તને નહીં વાંધો આવે એવું કઈ લાયસન્સ લેવાનું છે પરમિટ તમારી પાસે? એ અપરાધ કરવા જેવો નથી. આવા અપરાધ મૃગ મૃગ નિગોડમાં જવાની તૈયારી હોય અભિપ્રાયમાં એને કરવા, એનું તો નિગોડ છે, બીજું કઈ એનું ફળ નથી. એકાદ જંક્શન થવું છે તો ટેશન થશે, તો જતા વાર લાગશે એને, એવી પરિસ્થિતિ છે. પ્રવૃત્તિ પણ આત્માને મુખ્ય રાખીને કરવાની આજ્ઞા છે, આત્માને ગૌણ કરીને એ કાર્ય કરવાની પણ ભગવાનની આજ્ઞા નથી. આમ છે તો વાતે વાતે ભગવાનની આજ્ઞા શું છે કરે ને હાડલો એ લાવી દે, મેં તો આનો હાડલો કર્યો છે પણ ભાઈ એનું કીધું વિતરાગ મહારાજે, પણ વિતરાગ ની આજ્ઞા ઉપર પગ મૂકવો, વિતરાગ મહારાજે તો વિતરાગ ની આજ્ઞા જ તોડવી મારે, વિતરાગ ની આજ્ઞા માનતો નથી. વિતરાગ ના નામે પોતાનો રાગ પોષે છે, પોતાના અભિપ્રાય નો સ્વચ્છંદ નો રસ પોષે છે, એ વિતરાગ ની આજ્ઞામાં નથી. એમ છે વિષય એવો છે, પ્રયોજન નો વિષય છે ને, બોલનો વિષય છે, પ્રયોજન વિષયક માર્ગદર્શન. તારું પ્રયોજન છે એ મારી જશે, હું ભૂલ કરીશ તારું પ્રયોજન આખું ઉડી જશે. પ્રયોજનથી ગયો તો હું માર્ગે ગયો હતો, માર્ગદર્શન નો વિષય જે હું માર્ગે ચાલવા જાય એના માટે છે. માર્ગદર્શન નો વિષય જીવને સમાધાન ન થતું હોય તો એને ક્યાંય પણ મૂંઝવણ થતી હોય તો એને સમાધાન થાય એટલા માટે. અને માર્ગદર્શન નો વિષય એ ક્યાંય પણ રોકાઈ ન જાય અને આગળ ને આગળ વધતો જાય એના માટે માર્ગદર્શન છે. આપણે એક પ્રકાશન જુદું કર્યું છે, પથ પ્રકાશ નામનું હમણાં જે વોલ્યુમ બહાર પાડ્યું, માર્ગદર્શનમાં જ બધા બોર્ડ લીધા છે. ગુરુદેવના વચનો છે, બેંસના વચનો છે, શ્રીમદ રાજચંદ્રજીના અનેક વચનો માર્ગદર્શનના મળે છે. કારણ કે એમણે મોક્ષોના જે પત્રો લખ્યા છે એ બધા મોક્ષોની ભૂમિકા યુદ્ધ જેવો છે એનું માર્ગદર્શન આપતા પત્રો છે, એટલે એમાંથી ઘણું માર્ગદર્શન મળ્યું છે. અને સુગાનીજીના વચનોમાંથી માર્ગદર્શન જે મળે છે એ ચારે ધર્માત્માઓનું માર્ગદર્શન સંબંધિત જેટલો વિષય છે એને એક જગ્યાએ અનેક પડખાની એક જ જગ્યાએ એક ગ્રંથમાંથી મળે એ જાતનું સંકલન છે. બીજો પ્રશ્ન થતો જય હો જય હો.